આ તો આપણો જ દીકરો છે, તેને કેમ ઉખેડામાં ગયો? મેં જ મારી નાખવા મોકલ્યો તો. પણ દાસી માર્યો નહીં, કારણ કે તમારું ઘરે છો ને મારું ખૂન કરતો. આપણાથી બાળ હત્યા થાય? રાણી, કેવો વિચાર તમે આ કર્યો? કઈ વાંધો નહીં, ભલે મોટો થવા દો. પેલો છોકરો મોટો થવા લાગ્યો, 18-19-20 વર્ષનો થયો, એટલે એને ખરાબ સોબત થઈ. હે, આજ ઉંમરમાં જેવી સોબત એની થાય એવો બાળક બની જાય. એટલે 16-20 માં એ કોની સાથે ફરે છે, એનો ભાઈબંધ કોણ છે, એ દરેક વડીલોએ જોવું જોઈએ. દીકરા અને દીકરીઓનું બંનેનું. એ બહાર ગયા હોય તો એના ઓરડામાં જાઓ, એની ચોપડીઓ બરોબર જુઓ, અંદર લેસન લખે છે કે કઈ બીજું કઈ લખી રહ્યો છે પાછો, આ બધી તપાસ કરો. નહીં તો આપણા જનરેશન ને, આપણા બાળકને, આપણા વારસદારને આપણે નક્કામો બનાવી દઈશું. એની ક્ષણે ક્ષણે તપાસ રાખવી. કેટલાક તેવા હોય છે, છોકરો હું ભણે તે ખબર ના હોય કોણ એની સ્વાબત છે. જો મજાની વાત ગુરુજામૃતમાં આવે છે, પેલા ઋતુધ્વજ નામનો રાજા, પેલો મદારસાના મરી ગયા પછી ગાળા જેવો થઈ ગયો છે, એટલે પેલા નાગના કુમારો એને લઈ જાય છે. ત્યારે નાગ કેવડાવે છે કે મારે તારા મિત્રને જોવો છે. દરેક વડીલે, દરેક મા બાપે પોતાના દીકરાના મિત્રને જોવો જોઈએ કે કોની સાથે ફરે છે મારો છોકરો, મારી દીકરી કઈ વહેનપણી છે એની, અને એ કોની સાથે ફરે છે. આ દરેક મા બાપે જોવું જોઈએ. એને કહેવાનું, ભાઈ તારા ભાઈબંધને તેડી લાવી ને, હું જોઉં તો ખરો, નાસ્તો ચા પાણી છો કરતો. એટલે એના છોકરાને બોલાવીને, બેસા એ ભાઈ બેસા, તારા મા બાપ કોણ છે, શું કરે છે, ચા નાસ્તો કરાવીએ, અને આપણને લાગે કે ના ખાનદાનનો છોકરો છે, દાયો છે, તો દીકરાને સોબત કરવા દઈએ. પણ આપણને લાગે કે રોફર જેવો દેખાય છે, સારો આ સિગરેટ પીએ છે આ છોકરો, એટલે તરત દીકરાને કહે કે જો ખબરદાર, જો કાલે એની સાથે ફર્યો તો કાલથી એની સોબત છોડી દે, નહીં તો તારું તને હું મારીશ અથવા શિક્ષા કરીશ. તો આપણું બાળક આ ખરાબ કર્મથી બચી જાય, આ દરેક વડીલની ફરજ છે. માટે દીકરાના મિત્રને પોતાને ત્યાં બોલાવો અને પછી એ કરો. પેલાની ખરાબ સોબત હતી એટલે પેલાએ કહ્યું કે તું શેનો રાજા, રાજા તો તારાથી મોટા ભાઈઓ થવાના, અને આ તો બધા તારે, તો તું તો નાનો સાવ છું. એટલે પેલાએ કહું કે હું જ રાજા થઉં. એટલે મોટું લશ્કર એવા બધા નકામા માણસોને ભેગા કર્યા અને એક દિવસ હુમલો કર્યો. 2-3 ભાઈઓ તો નાસી ગયા, 1-2 ભાઈને મારી નાખ્યા અને રાજાને પકડ્યા, ખડગ કાઢ્યું. અને જ્યાં રાજાને મારવા જાય છે એટલે એકદમ રાણી વચ્ચે આવી કે બેટા તારા બાપને મારે, આ બાપને મારી નાખીશ, બાપ મને રાજ આપવા નથી માંગતા, મારે તો રાજ જોઈએ છે. અને કે બેટા તારા બાપાને કે નહીં, બસ તારી માને તો તું આવે સૌભાગ્ય રાખ, શું કરો આવું કરે છે. માનો આંસુ જોયો એટલે પીગડ્યો કે બાપાને પણ જેલમાં તો પૂરી જ દઉં, કે પૂરી દે પણ જીવતા રાખ, જેલમાં પૂરી દીધા બાપને. એનું તાળું માર્યું અને ચાવી પોતાની પાસે રાખી. એને વિચાર્યું કે મારી પાસેથી એ કોઈ લઈ જશે, મા છાણી માંગી લઈ જાય અને બાપને જો બહાર કાઢી દે તો બહાર નીકળ્યા પછી બાપ તો પ્રજા એના ભણી છે, તો હું મુસીબતમાં મુકાઈ જાઉં. એટલે એનો ખાસ મિત્ર તો એને કહું કે આ ચાવી તારી પાસે રાખ, ગળે ભરવી રાખજે, હા કોઈને આપવાની નહીં. કે સારું, હું માગું તારે આપવાની. બોલો ગયો. આમ કરતા થોડા દિવસ થયા એટલે એક દિવસે માએ કહું કે બેટા તારા બાપને તો કાઢ, કેવી રીતે કાઢું, એ બાપ તો મને મારી નાખતો હતો. અને તારો બાપ નતો મારી નાખતો, તારા બાપે તો તને જીવાડ્યો, તને તો હું મારી નાખતી હતી. મેં આ દાસીને તને મારી નાખવા મોકલ્યો, પણ આ દાસીએ તને જીવતો રાખ્યો, અને તારા બાપા ફરવા નીકળ્યા હતા તે તને લઈને પાછા આવ્યા, આ જીવડાયો મને તારા બાપાએ, તો તને જીવતદાન આપ્યું છે અને એને તું આ જેલમાં પૂરે છે, શું વાત કરે છે માં, ખરી વાત? હા ખરી વાત છે, તાર તો મારા બાપાને જેલમાં રખાય ના, હમણાં જ કાઢી નાખું. વહેલો વહેલો જેલમાં ગયો, તારું મારેલું, મિત્રની પાસે ચાવી હતી, એક અનુચરને મોકલ્યો કે જા એની પાસેની ચાવી લઈ આવો. પેલો ચાવી લેવા ગયો તો કે પેલો તો ઘોડા લેવા માટે અરબસ્તાન ગયો છે અને 2 મહિના પછી પાછો આવશે અને ચાવી તો એના ગળે જ છે. પેલો કે મહારાજ ચાવી તો એના ગળે છે અને એ તો ગયો છે અરબસ્તાન અને 2 મહિને આવવાનો છે. ઉતારી નહીં, મારે મારા બાપને હમણે જ છૂટા કરવા છે, મેં ખોટી રીતે જેલમાં ફરી દીધા, જે એને હવે જ્ઞાપન આવ્યું. એટલે પોતાનું જે ખડગ હતું એ ખડગ પેલા તાળા પર મારવા લાગ્યો. બાપે અંદર જોયું, કે છોકરો તારું તોડે છે, જરૂર મને મારી નાખવા જ આવે છે, આ અંદર આવીને મને મારી નાખશે. બાપ બહુ દયાળુ હતો કે છોકરો જો મને મારશે તો મારા દીકરાને પિતૃ હત્યાનું પાપ લાગશે, એના કરતા હું જાતે જ મરી જઉં તો મારો દીકરો એ પાપમાંથી તો બચી જાય. એટલે એની વીટીમાં ઝેર ભરેલું હતું કાળકૂટ નામનું. પેલો દીકરો તારું તોડની અંદર આવે એ પહેલા તો વીટી ચૂસી લીધી, બાપ ખલાસ થઈ ગયો. જો આવતો તો જીવાડવા પણ મરી જ ગયા, કારણ કે એને તે વખતે બાપનું માંસ ખાવાનો વિચાર કરેલો. એટલે જેવા ભાવ થાય એ ઉપરથી આવનાર બાળક કેવું આવશે એ આપણને ખ્યાલ આવે છે. મારા મુખ પર એવું તેજ, એવી વાણી બોલે, કોઈ આખા શરીરમાં પલટો આવી ગયેલો જોનાર બે ઘડી તો દંગ થઈ જાય કે કેટલું તેજ છે. કારણ કે એના ઉદરમાં જે ગર્ભ હતો એ દિવ્ય હતો, પરબ્રહ્મ હતો. આમ કરતા દિવસો જવા લાગ્યા, દિવાળી આવી. દિવાળીના દિવસો આનંદમાં ગયા. ગુરુદ્વાદશી બહુ સુંદર રીતે વિઠ્ઠલ મંદિરમાં ઉજવાઈ. આસોવદી બારસ, ભાગવારસ કહીએ આપણે, એ પણ સુંદર રીતે ઉજવાઈ. અન્નકૂટ આવ્યો. અન્નકૂટ પણ વિઠ્ઠલ મંદિરમાં મા રૂકમાંબાએ કેટલી જાતની રસોઈ ને જાત જાતની બધી વાનગીઓ બનાવી અને ભગવાનનો અન્નકૂટ સુંદર કર્યો. હવે આવી રહી છે દેવ ઉઠી અગિયારસ, એ ઉજવવાની છે. એ ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. અને ત્યાં તો એક સુંદર દિવસ આવ્યો, કાર્તિક સુદ્ધિ અષ્ટમી, ગોપા અષ્ટમી કહેવાય. કાર્તક સુદ્ધિ જે આઠમ છે ને એને ગોપાષ્ટમી કહેવાય છે. આમ જેમ બ્રાહ્મણના છોકરાને 9 વર્ષે કે 7 વર્ષે આપણે જનોના સંસ્કાર આપીએ, જેમ ક્ષત્રિયો પોતાના બાળકને 12 વર્ષે હથિયાર બાંધે, તેમ આ ગોપાલ અથવા ગોવાળિયાઓ છોકરો 10 વર્ષનો થાય એટલે એને ગાયો ચારવા માટે મોકલે. નંદ રાજા ગોપાલ હતા અને નાનકડો કનૈયો 10 વર્ષનો થયો એટલે આજે એને ગોવાળ બનાવવાનો છે. આજે એને પહેલ વારકો ગાયો ચારવા માટે મોકલવાનો છે. આઠમ ને દિવસે કાર્તક શુદ્ધિ અષ્ટમી. એટલે મા જશોદાએ પિતાને કંસાર બનાવ્યો, લાપસી બનાવી, એ નાનકડા કનૈયાને માથે કામડીનો ફેંટો બાંધ્યો, હાથમાં લાકડી આપી, પેલું ખાવાનું સીકું બાંધ્યું અને પહેલ વારકો ગોવાળ બનીને નીકળ્યો. બધી ગોપીઓ જોવા લાગી કે કનૈયો ગોવાળમાં કેવો દેખાય છે, જોતો ખરો કેવો નટકેટ લાગે છે. આમ બધી નીકળી અને તે દિવસે આ આઠમ હતી. એટલે ભગવાન કૃષ્ણચંદ્રજી તે દાડે ગોપાળ બન્યા હતા, એટલે ગોપાષ્ટમી. જો અવધૂતજી પાંડુરંગજી એ વિઠોબા એટલે કૃષ્ણનો જ અવતાર છે, કારણ કે ભગવાન વિઠોબાએ વિઠ્ઠલ પંતને કહ્યું હતું કે મારે તારે ત્યાં આવવું છે માટે તું જા, અને એ રીતે આવ્યા હતા. આજે કાર્તક શુદ્ધિ આઠમ એટલે ગોપાષ્ટમી હતી. ગોપાષ્ટમી કહેવાય તે ઉપર છે નવમીહા, કુષ્માંડ નવમી ત્યાંય, એને કુષ્માંડ નવમી પણ કહેવાય છે. અક્ષય નવમી નો યહા મંગલ દિનાય, કૃત સતયુગ આરંભનો અતિશય શુભ દિનય. સતયુગ નો આરંભ કાર્તિક શુદ્ધિ નામથી અથવા આઠમથી થયેલો, કૃતયુગ નો આરંભ પણ કાર્તિક શુદ્ધિ આઠમ નામથી થયેલો. એટલે આ બે સુંદર યુગોનો શરૂઆતનો પણ આ દિવસ હતો, એટલે અતિશય સુંદર દિવસ હતો. આજે સવારથી જ કોણ જાણે પ્રકૃતિ એટલી બધી આનંદમાં આવી ગઈ છે. મા રૂકમાના મુખ પર એવું તેજ તેજ તેજ, એવા હસે મરક મરક તો મુખ થાય છે. આખી પ્રકૃતિ જાણે કે એ પુષ્પો ખીલી ઉઠ્યા, ફળથી ભરપૂર પેલા વૃક્ષો એમ ઝૂકી ગયા, એ ગોધરાના મજાના પેલા રામ સરોવર ઉપરથી સુંદર સુંદર એ સમીરની પવનની ઠંડી લહેરો આવવા લાગી, આહ્લાદક લાગે. બધાને એમ લાગે જાણે કે આનંદ આનંદ થાય છે. કોણ જાણે કેમ આજે મોઢું મળકાય છે આપણું, હા આજે કઈ કોઈ આનંદ જોડે કઈ કઈ એવું લાગે છે કે મજા. જયારે મહાપુરુષ આવવાનો હોય, મૂળ પુરુષ જ આવ પડે તો ઉડે અખંડ ગુલાલ, જયારે મૂળ પુરુષ આવવાનો હોય ત્યારે સૃષ્ટિમાં આનંદ આનંદ થઈ જાય, એ ગુલાલ ઉડે એટલે આનંદ થઈ જાય. અને જે દુષ્કરો છે ચારે બાજુ ભાગીને ચાલ્યા જાય. મહાપુરુષનો જન્મ થતા પહેલા એને આવકારવા માટે પ્રકૃતિ પણ કેવી સુંદર સજાવટ કરી દે છે કે ભગવાન આવા છે. ઉષા આજે ઉગી પૂર્વમાં વિધ વિધ રંગ સજાવી, થાળ ભરી સોનાનો શું એ સ્વાગત કરવા આવી, રંગનો સ્વાગત કરવા આવી. ધન ઘડિયા ધન ધન દિન આ, ધન ધન સૌ નર ને નાર રે, આજ પધાર્યા અવધૂતા. કેવો સુંદર દિવસ છે આજે, હે આજે તો જાણે કે આનંદ આનંદ થઈ ગયો. સહજ રીતે જ માન આનંદ નો પાર નથી. દિવસ વીત્યો આનંદમાં અને આવ્યો સંધ્યાકાળ. એમ કરતા કરતા સંધ્યાકાળ થયો અને સંધ્યા આરતી પ્રગતિ જ્યાં ત્યાં તો નીકળી જ્વાળ. જ્યાં સંધ્યાની આરતી થાય છે ને કે ગોધરામાં જ્યાં ગુરુ મહારાજ નો જન્મ થયો વિઠ્ઠલ મંદિરમાં, ત્યાં આગળ આજુબાજુ એક માઘ પ્રગતિ ભયંકર અગ્નિ. એ જમાનામાં ગોધરા નાનું શહેર, આવા બંબાઓની વ્યવસ્થા નહીં, નળ નહીં, કુવામાંથી પાણી ખેંચવાના નાના ઘરો, એકદમ આગના ગોટા નીકળવા મળ્યા. એ આગ ફાટી નીકળી, ફાટી એકાએક ત્યાં ભીષણ આગ ચોપાસ, ગોટે ગોટા ધૂમ્રના ચઢ્યા અરે આકાશ. ચારે બાજુ આગ ગોટા ધૂમના નીકળે, પાણી લાવો પાણી લાવો, અરે ભાઈ પાણી લાવો. એ જમાનામાં આવા બંબા નહીં અને આવા નળ પણ નહીં. જે આવ્યું તે હાથમાં પાત્ર રહી તે વાર, કૂપ ભણી દોડ્યા સહુ અને મચ્યો હોહાકાર. જેના હાથમાં જે આવ્યું એ લઈને કુવા ભણી દોડ્યા પાણી કાઢવા માટે. હોહાકાર મચી રહ્યો, આગ આગ પાણી લાવો. મારુક મામબા જો બે જીવવાળો હતો, પોતે પ્રસૂતિના છેલ્લા દિવસો હતા, છતાંય કેવી એમની પરોપકારી વૃત્તિ છે કે રાય રાજી હોય ત્યારે મારાથી બેસી રેવાય. એટલે રુકમાંબાએ પણ હાથમાં બેડું લીધો અને નજીકમાં શુક્રનો કુવો છે એ કુવા આગળ એ કુવામાં પાણી ભરવા એ પણ ગયા. બે ચાર પાણીના બેડા, એકાદ બે પાણીના બેડા રેડ્યા હશે. આઈ ઘમ રુકમાયા સહજ પ્રસૂતિ પીડ, થાતો ચાલ્યા મંદિરે અને ગયા ઓરડે ધી. એકાદ બે વેળા પાણી રેડ્યું એટલામાં માને તો સહેજ સામાન્ય પ્રસૂતિની પીડા થઈ. એટલે અંધારો ઓરડો. આજે જુઓ વિઠ્ઠલ મંદિરમાં હવે તો એની બારી મૂકી છે અને બધું ઠીકઠાક કરાયું છે, પણ એ જમાનામાં લીપણ ત્યાં હતું, એવી જારીઓ નહીં, અંધારો ખૂણો. નાન કરો ઓરડો અને અંધારા ખૂણમાં સહજ રીતે પ્રગટ્યા જગ ઉદ્ધારક ત્યાંય. એવા અંધારા ઓરડામાં એ ખૂણામાં ભગવાન જગતના ઉદ્ધારક સહજ રીતે પ્રગટ્યા. જો માને પ્રસૂતિની પીડા આપી જ નથી, જે કોઈને પીડા ન કરે માને કેમ પીડા આપે. એટલે સહજ રીતે જન્મ લીધો. જેવો જન્મ્યો બાળ ત્યાં થયો એક ચમત્કાર, શાંત પડી ગઈ આગને વરત્યો જય જયકાર. જ્યાં બાળક જન્મ્યો કે જે લોકો વધતા હતા અત્યાર સુધી પાણી રેડી રેડીને આગને ઓલવવા, પણ જ્યાં જન્મ થયો કે એકદમ આગ હોલવાઈ ગઈ, આગ સમાવી જન્મતા એ બાળક દે પડકાર, જગના તાપ શમાવવા ધર્યો છે મેં અવતાર. જગની આગ બુઝાવવા માટે મેં અવતાર ધર્યો છે. સંતપ્ત થયેલા સંસારીઓને શાંતિ આપવા માટે મારું અવતરણ થયું છે, મારો જન્મ થયો છે. જન્મતાની વારમાં આગ બુઝાવીને આ બાળકે જગતને પડકાર આપી દીધો કે જગના તાપ શમાવવા ધર્યો છે મેં અવતાર. હવે આગળ કે છે અલગજી કે ધન્ય દિવસે કહું તને બોલ્યા અલખદલાલ સંમત ઓગણીસો ને પંચાવન ની સાલ. ઓગણીસો ને પંચાવન ની સાલ શુક્લ પક્ષ કાર્તિક ની નવમી તિથિએ ગોપાષ્ટમી અને વળી અક્ષય નવમી. ત્યારે ગોપાષ્ટમી હતી, અક્ષય નવમી હતી. સોમવાર સોહામણો દિવસે સોમવાર હતો. મંગલમય વાર પ્રદોષ સમયે ધન્ય ધરે